પ્રભુના વચનો તરફ આપણે જોવા માંગીએ છીએ. આ વર્ષનો આ પ્રથમ રવિવાર છે અને એટલે એક સારી તક મને મળી છે કે આ વર્ષને માટે પ્રભુ શું ઈચ્છા આકાંક્ષા અપેક્ષા આપણી પાસેથી રાખે છે અથવા પ્રભુએ કયું વચન ખાસ આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે સંદેશો સાંભળીએ તે પહેલાં એ વચન જોઈ લઈએ અને એટલા માટે મારી ઈચ્છા છે કે તમે દરેક જણ તમારું બાઇબલ ઉઘાડશો અને આ વચન ખાસ જોશો, અંડરલાઈન પણ કરી લેશો, તમારું પોતાનું બાઇબલ હોય તો એમાં લખી પણ લેશો. 2011 માટે પ્રભુએ જે વચન આપ્યું છે તે યિર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 11મી કલમ, મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 683. યિર્મિયા પ્રબોધકનું પુસ્તક, ધ બુક ઓફ યિર્મિયા, ચેપ્ટર 29:11, એમાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે, એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. ફરી પાછું એ જ કલમ આપણે બધા સાથે સાથે વાંચીશું, યિર્મિયા 29:11. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે, એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. પ્રેઇઝ ધ લોર્ડ, પ્રભુના નામની સ્તુતિ થાવ. પ્રભુ આપણો જે પ્રભુ છે તે ભલા છે, એ આપણા પાપો માફ કરે છે. જેમ બાપ પોતાના છોકરા પર દયાળુ છે તેમ યહોવા તેના ભક્તો પર દયાળુ છે. તે આપણું બંધારણ જાણે છે, આપણી બધી જ બાબતો સમજે છે. તે પોતે માણસ બનીને અહીંયા આગળ આવ્યા એટલા માટે કે આપણને જે દુઃખો, આપણી જે મુશ્કેલીઓ, આપણા જે પ્રશ્નો, આપણા જે ટેન્શન, આપણા જે ટ્રબલ, તે પ્રભુને ખબર છે. એમણે પોતે એ અનુભવ્યું છે અને એટલા માટે કહે છે કે હું તમારા વિશે જે ઈરાદા રાખું છું ભવિષ્યમાં તે આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. ભલાઓ આપણો પ્રભુ બધું જ જાણે છે અને બધી જ ખબર છે અને આ વર્ષમાં આ પ્રભુ તરફથી મળેલું વચન છે. એનું કન્ફર્મેશન્સ પણ મને મળ્યું છે, પણ એ બધી વાતો જો હું કરવા જઈશ તો પછી મારો સંદેશો રહી જશે. પણ એક કન્ફર્મેશન હું તમને આપું કે 11મી સાલ છે અને 11મી કલમ છે. આ 29મો જે અધ્યાય છે એ 2 આંકડાથી બનેલો છે. પહેલો આંકડો 2 છે અને બીજો આંકડો 9 છે અને 2નો જો સરવાળો કરશો તો 11 છે. એક કંકોત્રી મારી પર આવી અને એ હું વાંચતો હતો. સામાન્ય રીતે લગ્નો માટે લગ્નને લગતા વચનો હોય છે, પરંતુ એમ આ જ વચન મળ્યું ગીતશાસ્ત્ર યિર્મિયા 29:11. સો ઘણી બધી રીતે કન્ફર્મ થયેલું છે કે 2011 માટે આ વચન છે. હવે પ્રભુ જે ઈરાદા અને આશા આપણા માટે રાખે છે તે જો જાણવા હોય તો શું કરવું પડે? તો જો તમે એની ફોલોઈંગ કલમ જોશો તો એમાં એનો જવાબ છે. 12મી કલમ, તમે મને હાંક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો, 13મી કલમ, ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. સો બહુ સાદી સીધી વાત છે કે પ્રભુની પાસે આવવું, પ્રભુના વચનો વાંચવા, પ્રભુની પ્રાર્થના કરવી અને એ બધાની મારફતે આપણે વધુ પ્રભુની નજીક આ વર્ષમાં આપણે છીએ એના કરતાં પણ વધારે નજીક આવીશું. ઈશ્વર આપણને શાંતિ આપવા માગે છે આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા કૌટુંબિક જીવનમાં, આપણા મંડળી તરીકેના જીવનમાં. તમે જુઓ છો કે આખી દુનિયામાં અશાંતિસ, પ્રોબ્લેમ છે, ડિસ્ટર્બન્સ છે, હુસાતુસી છે, પાપ છે, ભૂંડાઈ છે, ટેરિસ એટેક છે, અને જાત જાતનું બધું બની રહ્યું છે. અને આવા ભયંકર વાતાવરણમાં સૈન્યનો દેવ યહોવા પ્રભુ, આપણો પ્રભુ, તે એવું કહે છે કે હું તમને શાંતિ આપીશ. વોટ એ ગુડ ન્યૂઝ! પ્રભુ આપણને એ આપવા માગે છે. આ બધી બાબતોની સમજણ આ દાનિયેલને કેવી રીતે પડી, તો અહીં બીજી જ કલમમાં લખ્યું છે કે આ બધી જે બાબતો એના સમયમાં બની રહી હતી દાનિયેલના વખતમાં, કારણ કે પોતે બંદીવાસમાં હતો. તમને ખબર છે કે 70 વર્ષનો બંદીવાસ હતો, પણ એ જ્યારે યિર્મિયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો ત્યારે એણે 29મો અધ્યાય વાંચ્યો હશે, અને એણે 10મી કલમમાં જોયું તો એમાં આ બધી બાબતો, યરુસાલેમ સંબંધીની બધી બાબતો એમાં લખેલી હતી. તમે પોતે પણ એ વાંચી શકો છો. હરીશભાઈ વાંચશો યિર્મિયા 29:10? આ લોકો બંદીવાસમાં હતા, પણ પ્રભુ એવું ઈચ્છતો નહોતો કે કાયમ બંદીવાસમાં રહે. પ્રભુ એમનો છુટકારો કરવા માગતા હતા, એમને પાછા લાવવા માગતા હતા, અને એટલા માટે આ વચનો પ્રભુએ આપેલા હતા. 70 વર્ષોની આ બધી ગણતરી આ દાનિયેલ કેવી રીતે સમજ્યો, કે છે પવિત્ર શાસ્ત્ર ઉપરથી, કોમેન્ટ્રી કે કોમ્પ્યુટરથી નહીં, પણ પવિત્ર શાસ્ત્ર પરથી, વચનથી. આપણને જે સૌથી મૂલ્યવાન વસ્તુ જો પ્રભુએ કોઈ ગિફ્ટ તરીકે આપી હોય આપણા એકદમ નજીકના આપણા હાથમાં, તો એ બાઇબલ છે, પ્રભુનું વચન છે, અને એના પરથી આ બધી સમજ એને પડી. હવે હું જ્યારે મારું રેગ્યુલર બાઇબલ રીડિંગ કરતો હતો ડિસેમ્બરની 7મી તારીખે, અને રાતના 9:30 થયા હતા, અને ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત મારી ઉપર આવ્યો, અને આ બધી બાબતોની સમજણ પ્રભુએ મને આપી. હવે કદાચ મેં 10 કરતાં વધારે વખત બાઇબલ પૂરું કર્યું છે, તમે લોકોએ પણ કર્યું હશે, પરંતુ આ એ દિવસે જ્યારે મેં આ વાંચ્યું ત્યારે કોઈ નવી જ સમજ મને પ્રાપ્ત થઈ, અને એ મેં પછી લાગ્યું કે હું લખી લઉં ને તો પાછું હું ભૂલી જઈશ, એટલે મેં 2 કાગળિયામાં લખી લીધું, અને એ જ વાત હું તમને કહેવા માગું છું. હવે આખો જે 9મો અધ્યાય છે, અને આની જે દાનિયેલની પ્રાર્થના છે એ ગજબની પ્રાર્થના છે. જે ટેરેસ સાહેબ વાંચી તે 3જી કલમથી શરૂ થાય છે અને 23મી કલમમાં એનો એન્ડ આવે છે. અને વાલો, આ બાઇબલ છે ને એ તો બુક ઓફ પ્રેયર છે, પ્રાર્થનાનું પુસ્તક છે. અને જો તમારો પ્રશ્ન એ હોય કે મને પ્રાર્થના કરતાં આવડતી નથી, અથવા હું કેવી રીતે પ્રાર્થના કરું, કોઈ મને શીખવાડશો, તો હું તમને એક સાદી સલાહ આપું છું. રીડ યોર બાઇબલ, બાઇબલ વાંચો, કારણ કે બાઇબલમાં અનેક પ્રાર્થનાઓ આપવામાં આવી છે. ઉત્પત્તિમાં તમે જોશો તો ત્યાં આગળ ઇબ્રાહિમ પ્રાર્થના કરે છે મધ્યસ્થીની, નિર્ગમનમાં જોશો તો ત્યાં મૂસા પ્રાર્થના કરે છે, અને ત્યાર પછીના બધા જ થ્રુઆઉટ ધ ચેપ્ટર યહોશવા જોશો તો એ પ્રાર્થના કરે છે, એઝરા જોશો તો એ પ્રાર્થના કરે છે, નેમિયા જોશો તો પ્રાર્થના કરે છે, એસ્તર જોશો તો ઉપવાસ સહિત મેં પ્રાર્થના કરી, ગીતશાસ્ત્રમાં તો ઢગલાબંધ પ્રાર્થના આપેલી છે, અને એ જ પ્રમાણે નવા કરારમાં પણ પુષ્કળ પ્રાર્થના, છેલ્લો પુસ્તક પ્રકટીકરણ એમાં પણ ગજબની પ્રાર્થનાઓ આપેલી છે. પણ આ બધી પ્રાર્થનાઓ તમે ભેગી કરો ને તો આ જે પ્રાર્થના દાનિયેલે કરી છે એ બહુ સોલિડ છે એવું મને લાગે છે. આવી પ્રાર્થના મારા વાંચવામાં હજુ સુધી આવી નથી, અને એ હું તમને કહેવા માગું છું. કારણ કે તમે મને ઢૂંઢશો અને તમે મારી પ્રાર્થના કરશો તો બધી બાબતોની સમજણ પ્રભુ કહે છે કે તમને મળશે. આખી જે નવમો અધ્યાય છે એનું સિક્રેટ, એની જો ચાવી તમારે જોઈતી હોય ને તો ત્રીજી કલમ વાંચવાની. ત્રીજી કલમમાં સાત બાબતો આપી છે કે જે દાનિયેલે કરી અને એનાથી આ બધા મર્મો અને રહસ્યો તે સમજી શક્યો. જો એ પહેલો ચોથી કલમમાં લખ્યું છે કે મેં મારા દેવ યહોવાની પ્રાર્થના કરી. હા, મેં મારા દેવ, આ શું બતાવે છે? પર્સનલ રિલેશનશીપ. ગીતશાસ્ત્ર 23 શું કહે છે કે યહોવા મારો પાળક છે. ત્યાં આગળ દાઉદ એવું ના કહું કે યહોવા અમારો પાળક છે. ઇઝરાયલનો પાળક હતો, આખો આખા ઇઝરાયલને પ્રભુ દોરતો હતો. દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી મૂસાની અને ત્યાર પછી યહોશવાની આગેવાની હેઠળ, ત્યાર પછી દાઉદની આગેવાની હેઠળ બધા માણસો જેમ જેમ ઉમેરાતા ગયા એમ બધાની લીડરશીપ નીચે પ્રભુ આમને દોરતા હતા. પણ એ કહે છે કે યહોવા મારો પાળક છે. એમ અહીંયા આગળ દાનિયેલ એમ કહે છે કે મેં મારા દેવ યહોવાની પ્રાર્થના કરી. પર્સનલ રિલેશનશીપ. ત્યાર પછી ત્રીજી કલમમાં લખ્યું છે કે હું ઉપવાસ કર્યો, ટાટ ઓઢ્યું, રાખ ચોળી, પ્રાર્થનાને વિનંતી કરી, સંશોધન કર્યું, અને કે મારું મુખ પ્રભુ તરફ રાખી રહ્યો. છેલ્લી બાબત એ લખી છે, શોધન કરવાને મારું મુખ પ્રભુ દેવ તરફ રાખી રહ્યો. આ સાત બાબતો દાનિયેલ કરી. દાનિયેલની જે પોઝિશન હતી ને તે ઘણી સારી હતી. જે સુબાઓ હતા દારિયાવેશ રાજાના સમયમાં, એમાં પણ પાછો એ ચીફ હતો, સરસુબો, એટલે વડાપ્રધાન કે ગવર્નર જેવી એની મોટી પોસ્ટ હતી. અને ધારે તો બધું જ રાજાને કહે ને રાજા બધું એને આપે પણ ખરા. પરંતુ એ રાજા પાસે નહીં પણ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ પાસે જાય છે. આપણને ખબર છે દાનિયેલ દિવસમાં 3 વખત ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો હતો. આગલા જે અધ્યાયો છે એમાં એ વાત આપણને જોવા મળે છે. તમે જોશો તો 6 અધ્યાય અને 10 કલમમાં લખ્યું છે કે અગાઉ જેમ તેમ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરી, પોતાના દેવની આભાર સ્તુતિ કરી. આ દાનિયેલ જે પ્રાર્થના કરતો હતો ને તેના દુશ્મનોને પણ ખબર હતી. જો 13 કલમનો છેલ્લો ભાગ તમે જુઓ, આ દુશ્મનો એના જે બધા એ હતા જે રાજાને બધી કમ્પ્લેનો કરતા હતા, એમણે કહ્યું કે તે દરરોજ 3 વાર પોતાના દેવની પ્રાર્થના કરે છે. વોટ એ મેન ઓફ પ્રેયર. હા, મને ખબર નથી તમે દિવસમાં કેટલી વાર પ્રાર્થના કરો છો. અત્યારે જો કોઈને પૂછે ને કે ભાઈ તમે પ્રાર્થના કરો છો, ભાઈ મારી પાસે ટાઈમ નથી, મારે નોકરી કરવાની, ઘરનું કામ કરવાનું, બિઝનેસ કરવાનો. પણ આ તો એકદમ બિઝી માણસ હતો, ગવર્નર જેવો માણસ, કે એની પાસે કેટલી મોટી જવાબદારી. દાનિયેલ છતાં એ ઘૂંટણે પડીને 3 વખત પ્રાર્થના કરતો હતો. હવે આજે આપણે એ જોવા માંગીએ છીએ કે એણે કેવી પ્રાર્થના કરી. એણે પાપ કબૂલાતની પ્રાર્થના કરી. આપણે બહુ શોર્ટમાં પતાવી દઈએ છીએ પ્રભુની પાસે, પ્રભુ મેં પાપ કર્યું છે મને માફ કરો. સારી વાત છે, કોઈક વાર એવી કરી શકો છો તમે, પણ તમે એવો તો સમય લો કે તમે શું પાપ કર્યા છે અને એની રજૂઆત પ્રભુની આગળ કરો. અને આ દાનિયેલ કે જે પ્રભુનો સેવક હતો, તેણે શું પાપ કર્યું છે તેની સ્પષ્ટતા પ્રભુની આગળ કરી. કેવી રીતે પાપ કર્યું છે, અહીંયા આગળ પણ 7 બાબતો મેં નોંધી છે. તો પહેલી બાબત એ કહે છે કે અમે આડા ચાલ્યા છે. 5 કલમ તમે જુઓ, ભટકી જેને પાપ કર્યું છે અને આડા ચાલ્યા છે. ત્યાર પછી એ જણાવે છે કે અમે દુષ્ટતા કરી છે. એ જ કલમમાં કહે છે કે અમે દંગો કર્યો છે. 6 કલમમાં એમ કહે છે કે તારા સેવક પ્રબોધકોનું સાંભળ્યું નથી. 7 કલમમાં એમ કહે છે કે અમે અપરાધ કર્યો છે. અને 13 કલમમાં એ કહે છે કે અમે આ બધું કર્યા હોવા છતાં પાછી વિનંતી કે પ્રાર્થના કરી નથી. કેટલી ગજબની કબૂલાત અહીંયા આગળ આપણને જોવા મળે છે. પ્રભુની વાણી અમે સાંભળી નથી. જો દસમી અને અગિયારમી કલમ જુઓ, સી ધીસ ઇઝ ધ આ કબૂલાત કહેવાય કે ભાઈ તમે શું ગુના કર્યા છે, શું પાપ કર્યા છે. સાત જાતની જુદી જુદી કબૂલાત એ ઘૂંટણે પડીને. હવે એ માણસ મને એમ થાય છે કે આ તો પ્રાર્થનાવાદી માણસ હતો અને એ કહે છે કે અમે પ્રાર્થના નહીં કરી. એ આખા ઇઝરાયલ લોકોના પાપ માથે લીધા, આખી પ્રજાના આખી મંડળીના પાપ એણે પોતે માથે લીધા, અને આ બધી કબૂલાત એણે પ્રભુની આગળ કરી. જ્યારે આપણે આપણી કબૂલાત પ્રભુની આગળ કરીએ છીએ ત્યારે આપણી આત્મિક સ્થિતિ કેવી છે એનું ભાન આપણને થાય છે. અને એટલા માટે એ બાબતો પણ એ પ્રભુની સમક્ષ લાવે છે. સાતમી કલમમાં એમ લખ્યું છે કે મુખ પરની શરમિંદી તો અમારી છે. પ્રભુ અમે તો શરમ લાગે છે તમારી પાસે આવતા ને બધું કહેતા. સોળમી કલમ એમ લખ્યું છે કે આસપાસના સર્વની નજરમાં અમે નિંદાપાત્ર થાય છે. અમારી સાક્ષી તો કંઈ રહી નથી પણ ઉલટું અમારા જીવનોથી બીજાઓને ઠોકર વાગી છે. અઢારમી કલમમાં એ લખે છે કે અમારી પાયમાલી થઈ છે. બોલાવો આત્મિક રીતે તમારી સ્ટેટસ તમારું કેવું છે? દુનિયાની દ્રષ્ટિએ તમે પૈસાદાર છો, દુનિયાની દ્રષ્ટિએ તમે તંદુરસ્ત છો, લોકોની દ્રષ્ટિમાં તમે સારા દેખાવ છો, પણ પ્રભુની દ્રષ્ટિમાં અને પ્રભુના જે ધોરણો છે એમાં આપણે કેવા છે? અને એ બધી બાબતોની કબૂલાત તે કરે છે. આખા ઇઝરાયલના પાપોની કબૂલાત સાતમી કલમ તમે જુઓ, એમાં એવું લખ્યું છે કે યરુશાલેમના રહેવાસીઓની તથા તારી વિરુદ્ધ પોતે કરેલા અપરાધને લીધે, એટલે પાસેના દૂરના દેશોના રહેતા સર્વ દેશોમાં જ્યાં ત્યાં તેઓને હાંકી કાઢ્યા છે તે સર્વ ઇઝરાયલની છે. આખા ઇઝરાયલના પાપોની એ કબૂલાત કરે છે. બીજી એક વસ્તુ આપણને શીખવાની મળે છે અને તો એ વારંવાર પાપોની માફી માગે છે. જો તમે ચોથી કલમ જુઓ તો કહે છે કે પ્રાર્થના કરીને પાપ કબૂલ કરીને. ત્યાર પછી આઠમી કલમ જુઓ એનો છેલ્લો ભાગ, કેમ કે અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે. પછી તમે અગિયારમી કલમનો છેલ્લો ભાગ જુઓ, કેમ કે અમે તેની વિરુદ્ધ પાપ કર્યું છે. પછી તમે પંદરમી કલમ જુઓ અને છેલ્લો ભાગ જુઓ, અમારા દેવ અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે. અને વીસમી કલમ જુઓ, હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો અને મારા તથા મારા ઇસ્રાયેલ લોકોના પાપ કબૂલ કરતો હતો. પાંચ વખત ભલાઓ એ જુદી જુદી રીતે પ્રભુની સમક્ષતામાં પાપોની કબૂલાત કરે છે. તેરમી કલમ તમે જુઓ તો એમાં મૂસાના નિયમશાસ્ત્રમાં જે બધું લખેલું છે એ જ અમારી ઉપર આવી પડ્યું છે. ભલો એક વાત ખાસ યાદ રાખજો કે બાઇબલમાં પ્રભુ જે બોલ્યા છે તે અચૂક થાય છે જ. પ્રભુએ કીધું કે આમ કરશો તો આમ થશે, એ થવાનું જ છે ગમે તે હોય. પ્રભુ કોઈની શરમ રાખતા નથી. અત્યારે અમેરિકાની સ્થિતિ જો તમે જુઓ અને એને બાઇબલથી તમે નિહાળો, સ્ક્રીનિંગ કરો અમેરિકાની જે પોઝિશન છે, તો કેટલી બાબત એવી છે કે પ્રભુના વચનો તે અમેરિકાના હકમાં એ રીતે પૂર્ણ થઈ રહ્યા છે. હવે ઘરકામ તમને સોંપું છું, ઘેર જઈને વાંચો કારણ કે લાંબા અધ્યાયો છે. અને એ બધું હું અત્યારે તમને કહેવા રહીશ તો તમે પાછ થાકી જશો. એટલે તમે લખવું હોય તો લખી લો, આ બે અધ્યાયો ખાસ વાંચજો. લેવીનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને પુનર્નિયમનું પુસ્તક ને તેનો 28મો અધ્યાય. કારણ કે આ ટાઈમ લે એવી વસ્તુ છે, એટલે તમે જ કરો, હું કહું તમને કહું એના કરતાં. હું એક બે બાબત તરત જ તમને કહી દઉં, પણ તમે પોતે જ કરો, વાંચો, અને તમને ટીવી જુઓ છો, સમાચાર સાંભળો છો, એટલે તમને ખબર છે કે ભાઈ અમેરિકામાં શું ચાલી રહ્યું છે. તમે ઘણા વખતથી આ દેશમાં રહો છો, તમને ખબર છે. હવે એક બે બાબતો હું તમને ઝડપથી બતાવી દઉં કે જેથી કરીને આપણો સમય બગડે નહીં. તો લેવીનું પુસ્તક તેનો 26મો અધ્યાય ને 19મી કલમ તમે જુઓ. લેવીનું પુસ્તક 26મો અધ્યાય ને 19મી કલમ. અને હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ, આવું પ્રભુ કહે છે. આ અમેરિકા દેશ છે ને, એવું સમજે છે કે અમે બહુ પાવરફુલ છે, અમારી પાસે આટલા બધા મિલિટરીના સાધનો છે, ને આટલા ઉપગ્રહ છે, ને આટલી ટેકનોલોજી છે, ને આટલા બધા કોમ્પ્યુટર છે. અને અમારું આ જે પેન્ટેગોન છે ને, કે જે બધું આખું એ છે, એ તો 5 માઇલના અંદર કોઈથી આવી શકાય જ નહીં. ખોટી વાત, 911 વાળા આવીને તમને મારીને જતા ત્યારે ખબર ના પડી. હું તમારો ગર્વ ઉતારીશ. અને પ્રભુએ એ 911ને થવા દઈને એનો ગર્વ ઉતારી કાઢ્યો છે. બીજી એક બાબત બતાવી દઉં ઝડપથી. લેવીનું પુસ્તક 26મો અધ્યાય અને 26મી કલમ. જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ, નોકરીના ક્રાઇસિસ છે, અનએમ્પ્લોયમેન્ટ વધે છે, નોકરીના પ્રશ્નો લેડ ઓફ ઊભા થયા છે, આ તમારી જે ઉપજીવિકા છે એનું ખંડન થયું છે, યસ કે નો? આ બાઇબલમાં લખેલા વચનો પૂરા થઈ રહ્યા છે. જો પહેલી જ કલમમાં એવું લખ્યું છે, 26મો અધ્યાયની પહેલી જ કલમમાં, તમે પોતાને સારું કોઈ મૂર્તિઓ ન કરો. હું એવું પોતે માનું છું કે ભારતમાં જેટલી મૂર્તિઓ છે એના કરતાં વધારે મૂર્તિઓ અમેરિકામાં છે. એમાં સૌથી મોટી મૂર્તિ કઈ ખબર છે? બોલો, એસ, અને એમાં પાછી બે લીટી ખરી વાંક, એકદમ આમ વાંકો ચૂકો, એ સૌથી મોટી મૂર્તિ. અને મારી પાસે લિસ્ટ છે, પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી એ બધી મૂર્તિઓ તમને બતાવવાનું. એટલે તમે જ અભ્યાસ કરો અને તમે જ શોધી કાઢો. 26મો અધ્યાય ગેરજીને વાંચજો. બીજી એક બે બાબતો જોઈ લે. પુનર્નિયમનું પુસ્તક ને 28મો અધ્યાય. આ બધી કન્ડિશનો પ્રભુએ ઓલરેડી લખેલી છે. જો તમે 1 થી 14 કલમ વાંચશો ઘેર જઈને, તો એમાં ઈશ્વરના બધા આશીર્વાદો લખ્યા છે. જો તમે આવું 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 કરશો તો તમને આશીર્વાદ મળશે. પણ જો પ્રભુની વાણી તમે નહીં સાંભળો, એના વિધિઓ અને એના હુકમો જો તમે અમલમાં નહીં આણો, પુનર્નિયમ 28:15, તો બધા શાપ તમારી ઉપર આવશે. અને એ બધા શાપની હવે શરૂઆત થઈ ચૂકી છે. આ દેશ ઘણો બધો આશીર્વાદિત છે એની ના નહીં, પણ હવે એવું લાગે છે કે આશીર્વાદો જાણે ઓછા થતા જતા હોય અને પ્રભુનો શાપ આ દેશ પર આવતો હોય એવું લાગી રહ્યું છે. એક બાબત તમને જણાવી દઉં, 28મો અધ્યાય પુનર્નિયમ 28 અને 44મી કલમ. તે તને ધીરશે પણ તું તને ધીરશે નહીં, તે શિર થશે ને તું પૂછ થઈ જશે. પ્રભુ પહેલા એવી પરિસ્થિતિ હતી કે ટોપ પર હતું અમેરિકા, શિર પર હતું, પણ હવે પૂછ પર થઈ ગયું છે. પહેલાં એવું હતું કે અમેરિકા બધાને ધીરતું હતું, બધાને લોનો આપતું હતું, પૈસા આપતું હતું. હવે તમે દેવાદાર બની ગયા છો, બિલિયન એન્ડ ટ્રિલિયન્સનું દેવું તમારા માથા ઉપર છે, તમારા અને તમારા પછીના છોકરા ઉપર. તમારા બધા હવે હક્કો અને લાભો ધીમે ધીમે ઘસાતા જાય છે, કટ થતા જાય છે. સોશિયલ સિક્યુરિટી કહો, મેડિકેર કહો, અનએમ્પ્લોયમેન્ટ કહો, વોટ એવર, જે કંઈ ગવર્મેન્ટ તમને આપવા માગે છે, ધીમે 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 બધું ઓછું થઈ જશે. કેમ? તમે પૈસાદાર હતા પણ હવે દેવાદાર થઈ ગયા છો. શરૂઆતના બે શબ્દો જ બદલાઈ ગયા, પેલો એક શબ્દ તો કોમન રહ્યો, દાર તો રહ્યો છો કે, પણ પૈસાદારમાંથી દેવાદાર. તમને ખબર છે અમેરિકા અત્યારે કેટલો દેવાદાર છે? સૌથી મોટું દેવું ચીનનું છે, બીજા નંબરનું દેવું જાપાનનું છે, ત્રીજા નંબરનું દેવું ઇંગ્લેન્ડનું છે. ત્રણ મોટા દેશોના તમે દેવાદાર છો. તમે એમની પાસેથી ઉછીના લીધા છે પૈસા, પૈસા પૈસા આપો આપો પેલું આપો તો અમારો દેશ ચાલશે. અને એ સ્થિતિમાંથી આ દેશ પસાર થઈ રહ્યો છે. બીજી ઘણી વાતો છે પણ એ કહેવાનો અત્યારે સમય છે નહીં. પરંતુ આ જે રજૂઆત દાનિયેલે પ્રાર્થનામાં કરી 13મી કલમમાં, કે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે ચાલ્યા નથી અને એટલા માટે જે શાપ તે પ્રભુ અમારી ઉપર આવી ચૂક્યા છે અથવા આવી રહ્યા છે. અમે વિનંતી પ્રાર્થના સરખી પણ કરી નથી. ત્રણ બાબતો એ જણાવે છે, અન્યાયથી ફરવા, સત્ય સમજવા અને પ્રભુની કૃપા મેળવવા. ત્રણ બાબતો એ ખાસ 13મી કલમમાં રજૂ કરે છે. આ બધી બાબતોને પ્રભુ અમે તારી આગળ પણ પ્રાર્થના પણ કરી નથી. અને એની જે પ્રાર્થના છે, એની જે વિનંતી છે, એનો આધાર તે કહે છે કે પોતાના કૃત્યો પર નહીં પણ પ્રભુની મોટી દયાને લીધે. 18મી કલમ તમે જુઓ, હે પ્રભુ મારા દેવ તું કાન ધરીને સાંભળ. અને કહે છે કે આ મારી અરજો મારા પોતાના ન્યાયી કૃત્યોને લીધે નહીં પણ તારી મોટી દયાને લીધે તારી આગળ રજૂ કરીએ છીએ. વાલાઓ, એક બહુ મોટો એક્સેસ મને તમને મળ્યો છે કે જે પ્રેસિડેન્ટ ઓબામા પાસે પણ નથી. અને એ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે છે કે રાજ્યાસન સુધી પહોંચી શકીએ છીએ. અને આપણી ગમે તે બાબત હોય, ગમે તે મુશ્કેલી હોય, ગમે તે પ્રશ્ન હોય, પ્રભુને જાણી શકીએ છીએ. પ્રેસિડેન્ટને મળવા જવું હોય ને તો જાત જાતના એમાંથી તમારે પસાર થવું પડે, ત્યારે તમે એમને મળી શકો. પણ પ્રેસિડેન્ટ્સ ઓફ પ્રેસિડેન્ટ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુને મળવું હોય, એક મિનિટમાં તમે ઘૂંટણે પડો, પ્રાર્થના કરો, પ્રભુ તમારી પ્રાર્થના સાંભળશે. 19મી કલમમાં આપણે જોઈએ છે કેટલી બધી અર્જન્સી દેખાય છે. વિલંબ ન કર, તારા નામને લીધે. પ્રભુનું નામ આગળ ધરે છે. આ નગરનું નામ પડેલું છે અને આ લોકોનું નામ પણ તારા નામ પરથી પડેલું છે. આ બધી બાબતો દાનિયેલ એની પ્રાર્થનામાં રજૂ કરે છે. હવે બેમાં 5 મિનિટ બાકી છે એટલે 5 મિનિટમાં હું મારું બોલવાનું બંધ કરીશ. ઓકે, હવે છેલ્લી બાબત તમને જણાવું છું. આ પ્રાર્થના તો એણે કરી, આ કબૂલાત તો એણે કરી, એણે માફી માગી, ઇઝરાયલ લોકોના પાપની બધી રજૂઆત કરી, એ આપણે જોઈ. એનું પરિણામ શું? તો એનું જોરદાર પરિણામ આવ્યું. એની 7 બાબતો તે આપણને અહીંયા આગળ જોવા મળે છે. 20મી કલમથી આપણને જોવા મળે છે. 21મી કલમમાં એ જોવા મળે છે. કહે છે કે હું પ્રાર્થના કરતો હતો અને તે દરમિયાન ગાબ્રિયલ એક દૂતને પ્રભુ મોકલી આપે છે. સી ભલાઓ, પ્રાર્થનાની જે અસરો છે એ કેવી ગજબની થાય છે. પ્રાર્થનાથી સ્વર્ગ હલી જાય છે. ભલાઓ, સ્વર્ગમાં મોટિવેશન શરૂ થઈ જાય છે. અને પ્રભુએ ખાસ એજન્ટને મોકલ્યો, ગાબ્રિયલ દૂતને, કે ભાઈ તું જા, દાનિયેલ પ્રાર્થના કરે છે, એન્ડ વી હેવ ટુ ગીવ ધ આન્સર. આપણે જવાબ આપવો જ રહ્યો. લિયોનાર્ડ રેવનહિલ નામનો એક પ્રભુનો સેવક પોતાના પુસ્તકમાં એવું લખે છે કે વેન વી પ્રીચ ઇટ એફેક્ટ્સ પીપલ, બટ વેન વી પ્રે ઇટ એફેક્ટ્સ ગોડ. જ્યારે આપણે ભાષણ કરીએ છીએ ત્યારે એની અસર લોકો ઉપર થાય છે, પણ જ્યારે આપણે ઘૂંટડે પડીને પ્રાર્થના કરીએ છીએ ત્યારે એની અસર પ્રભુને થાય છે. અને આ માણસ જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે આ જે અસર છે તે આપણને જોવા મળે છે. ગાબ્રિયલ દૂતને ત્યાં મોકલવામાં આવે છે, એને સ્પર્શ કરે છે. ભલે આ દિવસોમાં જો આપણને કોઈ જો કોઈ બાબતની જરૂર હોય ને તો એ આ છે, ધ ટચ ઓફ ધ ગોડ, પ્રભુના આત્માનો સ્પર્શની જરૂર છે. મારા આત્માને પ્રભુનો આત્મા સ્પર્શ કરે એની બહુ જરૂર છે. અને એ સ્પર્શ મને કર્યો ભલાઓ, એટલે આ બધા ખુલાસા મને મળ્યા. અને હું તમારી આગળ કહું છું, 21મી કલમમાં એણે કહ્યું, એ આગળ લખ્યું છે કે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો. 22મી કલમમાં બધું એનું ખુલાસા મળે, એક્સપ્લેનેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તેણે મને સમજણ પાડી અને બુદ્ધિ અને સમજ શક્તિ આપવા સારું આવ્યો છું. તમને બાઇબલ સમજ નથી પડતી, ડોન્ટ વરી, જસ્ટ પ્રે, પ્રભુને પ્રાર્થના કરો, બુદ્ધિ અને સમજ શક્તિ પ્રભુ તમને આપશે. 23મી કલમ, જ્યારથી પ્રાર્થનાની શરૂઆત થઈ ત્યારથી જ પ્રભુએ બહુ જ કાન દઈને ધ્યાન દઈને પ્રાર્થના સાંભળી છે. પહેલેથી છેલ્લે સુધી પ્રભુ આપણી વાત સાંભળે છે. તમે એવા અનુભવ થયા છે કોઈ સાથે તમે વાત કરતા હોય ને ધ્યાન આપતા ના હોય? મને એવું ઘણી વાર થયું છે. હું વાત કરતો હોય ને ભાઈનું ધ્યાન તો ક્યાંય હોય, કંઈ જોતા હોય એનું કંઈ ના, આપણને રિસર્ચ રહે કે આ કઈ જાતનો માણસ. પણ એ આપણે એવું બધું કરીએ છીએ, નોટ ગોડ. પ્રભુ તો મારી અને તમારી પ્રાર્થના કાન દઈને ધ્યાન દઈને સાંભળે છે અને બધી માહિતી આપી. જો 23મી કલમ, તેથી તને માહિતી આપવા સારું હું આવ્યો છું. અને એને કેવું સરસ ઉપનામ આપે છે, કેમ કે તું અતિ પ્રિય છે માટે તું આ વાતોનો વિચાર કર અને સૌદર્શન સમજ. ઈશ્વર એવું ઈચ્છે છે કે 2011ની સાલમાં આપણે અતિ પ્રિય બનીએ. બે અધ્યાયો જે છે ને, આ 9 અને 10, એમાં 3 વખત આ ઉપનામ અથવા આ નામથી દાનિયેલને સંબોધન આપ મળ્યું છે. જો આ 23મી કલમ તો આપણે જોઈ, 10મો અધ્યાય ને 11મી કલમ તમે જુઓ. હરીશભાઈ વાંચશો. રાઈટ. અને 19મી કલમ વાંચો. દેટ્સ રાઈટ. એટલે 3 વખત એને આ સંબોધન કરીને પ્રભુએ આ બહુ મોટું માન આપ્યું કે તું અતિ પ્રિય છે. બોલાવો, હું આગળ કહેતો નથી. 24મી કલમથી બધા એક્સપ્લેનેશન્સ મળ્યા અને કેવા એ તમે ઘેર જઈને વાંચી લેજો. પરંતુ તમારે અતિ પ્રિય બનવું છે તો દાનિયેલે જે કર્યું એ તમે પણ અને હું પણ કરી શકીએ છીએ. ઇબ્રાહીમ માટે એવું કહેવામાં આવ્યું કે તે દેવનો મિત્ર હતો. પ્રભુ ઈસુએ એવું કહ્યું કે જો તમે મારી આજ્ઞા પાળો છો તો તમે મારા મિત્ર છો. 15:14. દાઉદ માટે એવું કહેવામાં આવ્યું કે એક મારો મનગમતો માણસ છે કે જે મારી બધી ઈચ્છા પૂરી કરશે. હનોખ માટે એવું લખવામાં આવ્યું, હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય 5મી કલમમાં, કે પ્રભુ તેના પર પ્રસન્ન હતો. અને વાલાઓ, આ 2011ની સાલમાં જ્યારે આટલું ગજબનું વચન પ્રભુએ મને અને તમને આપણી મંડળીને આપ્યું છે ત્યારે આપણે એના અતિપ્રિય બનીએ, આપણે પ્રભુના મિત્ર બનીએ, આપણે પ્રભુની આજ્ઞાઓ પાડીએ અને આપણે પ્રભુના મનગમતા માણસ બનીએ કે જેથી કરીને પ્રભુ આપણા પર પ્રસન્ન રહે. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમી પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ 2011ની સાલને માટે જે વચન તમે અમને આપ્યું છે અને અમારા માટે આપ્યું છે. તમે ભલા છો અને તમે અમારા વિશે જે ઈરાદાઓ અને આશાઓ રાખો છો તે તમે જાણો છો. અને એ તો વિપત્તિને લગતા નહીં પરંતુ શાંતિને લગતા છે, અને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને એ આશા અને શાંતિ અને આનંદ અને પ્રેમ અમે અમારા મંડળીમાં અમારા કુટુંબોમાં અમારા વ્યક્તિગત જીવનોમાં મેળવી શકીએ માટે પ્રાર્થનામાં રહેવાને, ઘૂંટણો પર રહેવાને, તમારા વચનો વાંચવાને, મનન કરવાને માટે તમે અમારી સહાય કરો એવી વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન. આપણે ઊભા થઈને છેલ્લો સ્તોત્ર ગાઈશું. ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા અને છેલ્લો આશીર્વાદ મેળવીને આપણે નીચે જઈશું. ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા, તેની કરુણા પણ દિશો મારામાં, દિવ્ય શુદ્ધાત્મા શુદ્ધ કર મારો આત્મા, કે દી સે મારામાં કૃષ્ણ સુંદરતા. નિર્મિત અને કેરન તરફથી આભાર સ્તુતિના $101 દાન મળ્યું છે. પ્રભુ આ કુટુંબને પુષ્કળ આશીર્વાદ આપે. હવે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા, ત્રિએક દેવનો આશીર્વાદ આપણી સાથે ને પ્રભુના તમામ લોકોની સાથે હમણાંથી કે સદા સર્વકાળ સુધી હોજો, આમેન.